સત્યાવીસમી પુત્રી તરુણી કહે છે સદબુદ્ધિની વાર્તા. 27મે દિવસે ભોજ રાજા જેવા સિંહાસન પર બેસવા જાય છે ત્યાં 27મી પુત્રી તરુણીએ તેમને સિંહાસન પર બેસવા જતા અટકાવી બોલી, હે રાજન, આ સિંહાસન પર બેસો નહીં, આ તો વીર વિક્રમરાયનું છે. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમની અને ઉદારતાની વાર્તા કહેવી શરૂ કરી. મુગલ દેશમાં ઉત્તમચંદ નામનો એક કરોડપતિ રહે. તેણે 4 દીકરા હતા. એકનું નામ સદબુદ્ધિ, બીજાનું નામ સહસ્ત્રબુદ્ધિ, ત્રીજાનું નામ લક્ષબુદ્ધિ અને ચોથાનું નામ કરોડબુદ્ધિ. આ 4 પુત્ર આજ્ઞાપાલક હતા. એક દિવસ આ કરોડપતિ શેઠ માંદા પડ્યા અને તેમને પોતાનો અંધકાર જણાયો. એટલે તેમણે પોતાના 4 પુત્રોને બોલાવ્યા અને કહ્યું, દીકરાઓ, હવે હું 2-3 દિવસથી વધારે જીવવાનો નથી. તમે મારા મરણ પછી મારી બધી મિલકત દાનમાં વાપરજો. ઘરબાર ખેતીવાડી કશું જ રહેવા દેશો નહીં. મેં તમારે માટે 4 કિંમતી રત્નો સાચવી રાખ્યા છે. તે રત્નો પૂજાખંડમાં દાટ્યા છે. મારા મૃત્યુ પછી તે રત્નો કાઢીને દરેક જણ 1-1 વહેંચી લેજો. તમે બધા સંપીને રહેજો, કુસંગથી કુટુંબની બરબાદી થાય છે. 4 દીકરાઓએ પિતાજીની આજ્ઞા મુજબ કરવાનું વચન આપ્યું એટલે શેઠને શાંતિ થઈ. તેઓ 2-3 દિવસ પોતાના દીકરાઓ સાથે આનંદમાં રહ્યા અને બાદ મૃત્યુ પામ્યા. 4 દીકરાઓએ બાપ પાછળ બધું જ દયાદાન કરી દીધું. 1.25 મહિના થયા પછી 4 દીકરાઓએ ભેગા મળીને પેલા રત્ન ખોદી કાઢ્યા, પરંતુ 4 નહીં પણ 3 જ નીકળ્યા. બધા આ જોઈ નવાઈ પામ્યા. 4 ભાઈઓને એકબીજા પર શંકા થવા લાગી, કારણ આ વાત ફક્ત 4 દીકરાઓ જાણતા હતા. તેઓ એકબીજાની સામે જોવા લાગ્યા, પણ ખાતરી વગર ચોર કોને કહેવો. અંદર અંદર કુસંપ ન થાય તે માટે 4 વિક્રમ રાજા પાસે જઈ સલાહ અને ન્યાય મેળવવાનું નક્કી કર્યું. બીજા દિવસે 4 ભાઈઓ ઉજ્જૈનની આવ્યા. રાત પડી હતી એટલે તેમણે રાતવાસો નગર બહાર કરવાનું જ વિચાર્યું. આ વખતે રાજા વિક્રમ નગર ચર્ચા જોવા નીકળેલા. તેઓ 4 ભાઈઓ જ્યાં સૂતા હતા તેની થોડેક દૂર ઊભા રહ્યા અને છુપાઈને 4 ભાઈઓની વાતો સાંભળવા લાગ્યા. તેમને 4 ભાઈઓની વાતો પરથી લાગ્યું કે તેઓ બુદ્ધિમાન છે. સવાર થતા 4 ભાઈઓ દરબારમાં આવ્યા અને પોતાની સગરી હકીકત કહી સંભળાવી. રાજાએ 4 ભાઈઓને આશ્વાસન આપી કહ્યું, તમે થોડા દિવસ મારા ત્યાં મહેમાન બની રહો, હું તમારો ન્યાય જરૂર કરી આપીશ. તમે આજના દિવસની ફરિયાદનો ન્યાય કરો. 4 ભાઈઓએ દરેક ફરિયાદનો યોગ્ય ન્યાય આપ્યો. રાજાને તેમના ન્યાયથી ખૂબ જ સંતોષ થયો. તેમણે 4 ભાઈઓની બુદ્ધિના વખાણ કરવા માંડ્યા. 4 ભાઈઓ દરરોજ દરબારમાં આવતા અને ન્યાય ચૂકવતા. આ બાજુ રાજાને ચિંતા થવા લાગી કે 4 ભાઈમાંથી કોણ ચોર હશે, ચોરને શોધવો કઈ રીતે. છેવટે તેમણે કંઈક યુક્તિ વિચારી કાઢી. તેમણે એક વાર્તા ઉપજાવી કાઢી અને દરેક ભાઈને અલગ અલગ સમયે સંભળાવવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ રાજાએ મોટા દીકરાને વાત કહેવા માંડી. એક રાજા હતો, તેને 4 બુદ્ધિમાન કુંવરો હતા. એક દિવસ રાજાએ આ 4 કુંવરોની બુદ્ધિની કસોટી કરવા તે 4ને પોતાની પાસે બોલાવ્યા. એક કુંવરને કહ્યું, લે આ તલવાર, તારી માના પેટમાં હળવેથી મારીને આવી જા. પછી બીજા છોકરાને સરકતી મસાલ આપી કહ્યું, આ મસાલ વડે તું રાજમહેલના સભામંડપને સળગાવી અહીં આવી જા. ત્રીજાને ઝેરનો પ્યાલો આપ્યો અને કહ્યું, આ ગટગટાવી જા. ચોથા કુમારને ચાર રત્નો આપી નદીમાં ફેંકી આવવા કહ્યું. ચારેય કુંવરો આજ્ઞાપાલક હતા, તેથી તેઓ કંઈ પણ દલીલ કર્યા વગર પોતાને કામે લાગી ગયા. પહેલો કુંવર સીધો તેની માતાના ખંડમાં ગયો અને સુતેલી માના પેટમાં હળવેથી કટાર ખોસી કે તરત પેટમાંથી પાણી નીકળવા લાગ્યું. કુંવરની માતા ઘણા સમયથી કોઈ અસાધ્ય રોગથી પીડાતી હતી. પેટમાંથી પાણી નીકળી જતાં તેને આરામ થયો. બીજો કુંવર રાજમહેલના સભામંડપમાં જઈને છત ઉપર સરકતી મસાલ ધરી કે તરત લાકડાનો મજબૂત પાટકો મોટા અવાજ સાથે નીચે પડ્યો. તે સાથે પાટકામાં છુપાવેલ સોના મહોરો પણ નીચે પડી. કુંવરે આ બધી સોનામરો ભેગી કરી લીધી. ત્રીજો છોકરો પોતાને આપેલ ઝેરનો પ્યાલો આંખો મીચીને ગટગટાવી ગયો. તે પોતાની સાથે એના શરીરમાં થતી બળતરા મટી ગઈ, તે મર્યો નહીં. ચોથા કુંવરે પિતાએ આપેલ ચાર રત્નોને લઈ નદીએ ગયો. તેને વિચાર આવ્યો કે ગળપણમાં બાપની બુદ્ધિ બગડી તો નથી ને, આવા કિંમતી રત્નોને તો કંઈ નદીમાં ફેંકાતા હશે. તેણે રત્નોને નદીમાં ફેંક્યા નહીં. તે ચાર રત્નો લઈને એક ઝવેરી પાસે ગયો અને તેની કિંમત અંકાવી તો તે ખોટા જણાયા. એવા કાચના ટુકડાને નદીમાં નાખે કે ન નાખે તે સરખું જ હતું, તેથી તે મહેલે જતો રહ્યો. ચારેય ભાઈઓની પિતાજીની ચતુરાઈ પર ખૂબ માન ઉપજ્યું. વિક્રમ રાજાએ આ એક જ વાર્તા વારા ફરતી ચારેય ભાઈઓને કહી સંભળાવી. પછી દરેકને પૂછ્યું કે આ ચારેય કુંવારોમાં બુદ્ધિમાન કોણ? કરોડ બુદ્ધિએ કટાર મારનાર કુંવરને સાણો અને લક્ષ બુદ્ધિએ આગ લગાડનાર કુંવરને ડાયો અને સહસ્ત્ર બુદ્ધિએ ઝેર પીનાર કુંવરને સમજુ કહ્યો. જ્યારે સદબુદ્ધિએ રત્નો નદીમાં ન નાખનારને ચતુર કહ્યો. રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે એ જાણતો હતો કે રત્નો ખોટા છે. કદાચ જો આ રત્નો કિંમતી હોત તો બીજા ભાઈઓની જેમ આજ્ઞાપાલનમાં નુકસાન વેઠવું પડત. તેના બીજા ત્રણેય ભાઈઓની અણવિચાર્યા આજ્ઞાપાલન કરવાથી કંઈક અજુગતું બને તો મુશ્કેલીમાં મુકાવવું પડે, માટે તે ત્રણેય કુંવરો સાણા ન ગણાય. વિક્રમ રાજાએ દરેકનો અભિપ્રાય જાણી લીધો. પછી તેમની પાસેથી રત્ન મેળવવાનું કામ એક દાસીને સોંપ્યું. એક દિવસ દાસી સદબુદ્ધિને પોતાને ઘેર લઈ ગઈ અને વાત વાતમાં કહેવા લાગી, કુંવરજી, તમે તો બહુ ચતુર અને બુદ્ધિશાળી છો. તમારા માટે ધન કમાવવું અઘરું નથી તો તમને વધારે ધન કમાવવું કેમ ગમતું નથી? મને તમારા ઉપર ખૂબ જ લાગણી છે, એટલે કહું છું કે તમે મારી સાથે જંગલમાં ચાલો. એક જગ્યાએ જમીનમાં ખૂબ જ ઊંડે ધન દાટેલું છે. સદબુદ્ધિ વગર મહેનતે ધન મળતું સાંભળી તે તો વગર વિચારે દાસી જોડે જવા તૈયાર થઈ ગયો. દાસી અને સદબુદ્ધિ બંને રાતે અંધારામાં જંગલમાં ગયા. અધવચ્ચે જતા દાસીએ કંઈક વસ્તુ ઉછારી અને ફેંકી તો તેનો પડવાનો જોરથી અવાજ થતા સદબુદ્ધિ બોલ્યો, શું પડ્યું? દાસીએ કહ્યું, મારા ઘરની ચાવી પડી ગઈ છે. બંને જણા અંધારામાં આમ તેમ ફાંફા મારવા લાગ્યા, પણ ચાવી મળી નહીં. એટલે દાસી બોલી, આજે હું હીરાનો હાર પહેરવાનો ભૂલી ગઈ. જો તે હોત તો તેના ઝગમગાટના અજવારેથી ચાવી શોધી કાઢત. આ સાંભળી સદબુદ્ધિએ ઓટીમાંથી એક રત્ન કાઢ્યું અને રત્નના ઝગમગાટથી થોડું દેખાવા લાગ્યું. સદબુદ્ધિએ તે રત્ન દાસીને આપ્યું. દાસી તે રત્ન હાથમાં લઈ ચાવી શોધતી શોધતી દૂર નીકળી ગઈ અને પછી રત્ન પોતાની મુઠ્ઠીમાં છુપાવી દીધું, જેથી તરત અંધકાર થઈ ગયો. તે ચતુર દાસી આ તકનો લાભ લઈ સીધી મહેલે આવી અને તે રત્ન વિક્રમ રાજાને આપ્યું. રાજાએ તેનો ખૂબ આભાર માન્યો. જ્યારે આ સદબુદ્ધિ અંધકારમાં અથડાતો કૂટાતો બૂમો પાડવા લાગ્યો પણ કાંઈ જવાબ મળ્યો નહીં. છેવટે કંટારીને તે પોતાના ભાઈઓ પાસે આવી ગયો, પણ રત્ન ગુમાવ્યાની વાત કોને કહે? મનમાં ને મનમાં તે પસ્તાવા લાગ્યો. થોડા દિવસ પછી એક દિવસ વિક્રમ રાજાએ આ ચારેય ભાઈઓને કહ્યું, તમે આજની રાત મારા મહેલમાં રહો અને મારું રક્ષણ કરો. ચાર ભાઈઓએ એક એક પહોરનો વારો બાંધ્યો. સૌથી પહેલો વારો સદબુદ્ધિનો હતો. તે ખુલ્લી તલવારે વિક્રમ રાજાના દરવાજે પહેરો ભરતો ઊભો રહ્યો. તે સમયે એક સાપ રાજાના શયનખંડમાં પ્રવેશવા જાય તે પહેલાં જ સદબુદ્ધિએ તલવાર વડે તેના ટુકડા કર્યા અને તેને એક પોટલીમાં ભરી પલંગ નીચે મૂકવા વર્યો. તે સમયે ઓચિંતી રાજાની આંખ ઉઘડી ગઈ. તેમણે સદબુદ્ધિને પોતાના પલંગ પાસે ઉગાડી તલવાર સાથે જોયો. તેમને થયું કે સદબુદ્ધિ તેમને મારી નાખવા માંગતો હશે, પણ હું બચી ગયો. થોડીવાર પછી સહસ્ત્રબુદ્ધિનો વારો આવ્યો એટલે સદબુદ્ધિ જતો રહ્યો. રાજાએ ગુસ્સામાં આવીને સહસ્ત્રબુદ્ધિને કહ્યું, સદબુદ્ધિ મને મારી નાખવા મારા પલંગ પાસે આવ્યો હતો, પણ હું નસીબ જોગે બચી ગયો. જા, તું હમણે સદબુદ્ધિનું માથું કાપીને અહીં લઈ આવ. સહસ્ત્રબુદ્ધિએ શાંતિથી કહ્યું, હે રાજન, આમ ઉતાવળિયું પગલું ન ભરો. ઘણીવાર તેનું પરિણામ ખરાબ આવે છે. ધીરજ રાખો. હું તમને એક અવિચારી કામ કરનારની વાત કહું છું, તે ધ્યાનથી સાંભળો. એક રાજાનો કુંવર પ્રધાન પુત્ર સાથે ખૂબ જ રખડ્યા કરે. તે રાજકાજમાં કંઈ ધ્યાન આપે નહીં. એક દિવસ રાજાએ તેને ઠપકો આપ્યો એટલે તે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનો માનીતો પોપટ લઈને મહેલમાંથી નીકળી પડ્યો. બંને મિત્રો ચાલતા ચાલતા એક જંગલમાં આવ્યા. રસ્તામાં રાજકુંવરને ખૂબ તરસ લાગી એટલે પ્રધાન પુત્ર તેને એક ઝાડ નીચે બેસાડી પોતે પાણી શોધવા ગયો. તેને પાણી લઈ આવતા ખૂબ વાર લાગી. રાજકુંવર પાણી વગર તરફડવા લાગ્યો. એવામાં એક આશ્ચર્ય થયું. કુંવર જે વડ નીચે સૂતો હતો તે વડ ઉપરથી પાણી જેવું કંઈક ટપકવા માંડ્યું. કુંવરે તે એક પાત્રમાં ઝીલી લીધું. થોડી વારમાં તો આખું પાત્ર ભરાઈ ગયું. કુંવર જેવું તે પાણી પીવા જાય તે પહેલાં જ પોપટે પાંખની ઝાપટ મારી તે પાણી ઢોળી નાખ્યું. કુંવર ખૂબ ગુસ્સે થઈ ગયો. કુંવરે ફરીથી પાત્ર ભર્યું તો પોપટે પાછું તે ઢોળી નાખ્યું. હવે તરસ્યા કુંવરનો ગુસ્સો આસમાને ચડી ગયો. તેણે ક્રોધ આવેશમાં આવીને પોપટને પકડીને તેની ડોક મરડી નાખી. એવામાં પ્રધાન પુત્ર ક્યાંયથી ચોખ્ખું પાણી લઈને કુંવર પાસે આવ્યો તો તેની પાસે મરેલો પોપટ જોયો. તેણે કુંવરને પૂછ્યું, આ પોપટને કોણે મારી નાખ્યો? કુંવરે કહ્યું, મેં મારી નાખ્યો. તેણે બે વખત મારું પાણી ઢોળી નાખ્યું, પરંતુ અહીં પાણી આવ્યું કેવી રીતે? પ્રધાન પુત્ર બોલ્યો એટલે કુંવરે કહ્યું, અચાનક આ ઝાડ ઉપરથી પાણીની ધાર થઈ. પ્રધાન પુત્રે ઉપર જોયું તો વડની એક ડારી ઉપર સંભળી એક મોટો અજગર ઉપાડી લાવેલી અને તેનું પેટ ચીરેલું હતું. તેને થયું